એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સુસ્વાગતમ. આજની આપણી આ જ્ઞાનગોષ્ઠીમાં આપણે એક એવા કવિની દુનિયામાં જઈ રહ્યા છીએ જેમનો અવાજ એમ કહીએ કે સદીઓ પછી પણ એટલો જીવંત લાગે છે. આપણે વાત કરવાના છીએ જલાલુદ્દીન રૂમીની.
હા, અને ખાસ તો એમની કવિતાઓનો જે સંગ્રહ છે સે નથિંગ, જેનું અંગ્રેજી અનુવાદ ઈરાજ અનવર અને એન ટ્વીટીએ કર્યું છે એના પર.
બરાબર. અને આજના સમયમાં ખબર છે, જ્યાં ચારે બાજુ આટલો ઘોંઘાટ છે, માહિતીનો મારો છે, ત્યાં રૂમીની કવિતા જાણે એક શાંત ખૂણો લાગે.
સાચી વાત, એકદમ. એ આપણને પેલું બહારથી અંદર જોવાનું કહે છે, મૌનને સાંભળવાનું અને પ્રેમ, જે સાચો પ્રેમ છે, એની ઊંડી અનુભૂતિ કરવાનું આમંત્રણ આપે છે. મતલબ શબ્દોની પેલેપાર જવાની વાત છે.
અને આજકાલની જે ભાગદોડ છે ને, એમાં આ અંદરની શાંતિ શોધવી એ કેટલી મોટી જરૂરિયાત છે. રૂમીની કવિતા કદાચ એમાં મદદ કરી શકે, ખરું ને?
ચોક્કસ, એ એક માર્ગદર્શિકા જેવી છે. પેલો અહંકાર ઓગાડીને દૈવી પ્રેમ દ્વારા એક નવી જ સમજણ મેળવવાનો રસ્તો બતાવે છે.
તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ સફર. પહેલી વાત કરીએ આ પુસ્તકના અનુવાદકોની. એ બહુ ખાસ વાત છે, નહીં? ઈરાજ અનવર અને એન ટ્વીટી.
હા હા, બહુ જ. એ માત્ર ભાષાંતર કરનારા નથી, એ તો જાણે બે સંસ્કૃતિઓ, બે કળા જગત વચ્ચેનો પુલ છે. એમનું જોડાણ જ આ અનુવાદને એમ કહીએ કે અનોખો બનાવે છે.
કેવી રીતે, જરા સમજાવશો?
જુઓ, ઈરાજ અનવર જે ઈરાનના છે, એમને ફારસી ભાષા, ઈરાની સંસ્કૃતિ અને સૂફીવાદ, જે રૂમીના કાર્યનું મૂળ છે, એની ઊંડી સમજ છે. એમનું કામ એ જોવાનું છે કે રૂમીનો જે મૂળ ભાવ છે, એમનો આત્મા છે, એ ભાષાંતરમાં જળવાઈ રહે.
ઓકે. અને એન ટ્વીટી, એમનો શું ફાળો છે?
એન ટ્વીટી અમેરિકન કવિયત્રી છે. એ અંગ્રેજી કવિતાની બારીકીઓ સમજે છે, લય, છંદ, ભાવની અભિવ્યક્તિ. એમનો પ્રયાસ એ છે કે અનુવાદ ખાલી સાચો જ ના હોય, પણ અંગ્રેજીમાં પણ એક સશક્ત, જીવંત કવિતા બને, જે વાંચનારને સ્પર્શી જાય.
એટલે એક બાજુ મૂળની સમજ અને બીજી બાજુ કાવ્યાત્મક સુંદરતા.
બરાબર. અને આના કારણે પેલી બે તકલીફો ટળી જાય છે જે ઘણીવાર રૂમીના અનુવાદમાં જોવા મળે. કાં તો એકદમ શૈક્ષણિક સૂકો અનુવાદ હોય, અથવા પછી એકદમ લોકપ્રિય પણ ઉપર છલ્લો.
એમનો ધ્યેય તો એ છે કે રૂમીનો અવાજ 800 વર્ષ પછી પણ એટલો જ સ્પષ્ટ અને ઉત્કટ સંભળાય.
વાહ, આ તો ગજબની ભાગીદારી કહેવાય
ખરેખર.
ચાલો હવે પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. આ શીર્ષક જુઓ, સે નથિંગ, કંઈ કહો નહીં. આનો મુખ્ય સંદેશ શું છે?
મૂળ વાત એ છે કે જે સાચી આધ્યાત્મિક સમજ છે, પેલું ઈશ્વર સાથેનું જોડાણ છે, એ બુદ્ધિના ખેલથી કે ધાર્મિક નિયમો પાળવાથી કે પછી ખાલી શબ્દોથી નથી મળતું.
તો પછી કેવી રીતે મળે?
એ ત્યારે જ મળે જ્યારે માણસ પેલો દૈવી પ્રેમ છે ને, ઇશ્ક, એના આવેશમાં આવીને પોતાનું હુંપણું, પોતાનો અહંકાર એને સાવ ઓગાળી દે પૂરેપૂરો.
એટલે જ સે નથિંગ, કારણ કે જે છેલ્લો અનુભવ છે, જે પરમ સત્ય છે, એ શબ્દોમાં સમાતું નથી, એને વર્ણવી ના શકાય.
બરાબર. એને તો ખાલી અનુભવી શકાય, શબ્દોની પેલે પાર, ઊંડા મૌનમાં. કવિતા તો ખાલી ઇશારો કરે છે એ તરફ. તો આ પુસ્તક ખાલી પ્રેરણાત્મક વાક્યો નથી આપતું?
ના, બિલકુલ નહીં. એનાથી ઘણું વધારે છે. રૂમીનો જે દ્રષ્ટિકોણ છે, જે ક્યારેક ઉન્માદી લાગે, ક્યારેક વિરોધાભાસી પણ, જે પૂરેપૂરું પરિવર્તન લાવી શકે, એની ઊંડી ઓળખ કરાવે છે. અને આ કોઈ પણ ધર્મના સાધક માટે છે.
અને તમે પેલી યાત્રાની વાત કરી હતી.
હા, પુસ્તક વાચકને એક આંતરિક યાત્રા પર લઈ જાય છે, જે ખુદ રૂમીની પોતાની યાત્રા જેવી છે. એક માન્ય વિદ્વાનમાંથી એ ઈશ્વરના પ્રેમી કેવી રીતે બન્યા?
આ યાત્રાના તબક્કા કેવા છે?
હા, જાણે એક ક્રમ છે કવિતાઓમાં. શરૂઆત થાય છે પેલી વિરહની વેદનાથી, ઝંખનાથી. રૂમી એને વાંસળીની ફરિયાદ કહે છે.
વાંસળીની ફરિયાદ
એટલે જેમ વાંસળી પોતાના મૂળ એટલે કે શેરડીના ખેતરમાંથી કપાઈને અલગ થઈ ગઈ છે અને રડે છે, એમ આપણો આત્મા પણ એના દૈવી સ્ત્રોતથી અલગ થઈને દુઃખી છે. એ શરૂઆતની અધૂરપની લાગણી છે.
ઓહ, એટલે કંઈક ખૂટે છે એવો ભાવ.
બરાબર. પછી યાત્રા આગળ વધે છે બરબાદીની સરાય તરફ.
બરબાદીની સરાય?
આ શું છે? આ એક રૂપક છે, એવી જગ્યા જ્યાં માણસ સમાજના નિયમો, પોતાની ઇજ્જત, પોતાની બુદ્ધિ બધું છોડી દે, દૈવી પ્રેમમાં મસ્ત બની જાય. અહીં અહંકાર ઓગળવાની શરૂઆત થાય છે.
અને આ બરબાદી પછી?
પછી આવે છે ફના, એટલે કે વિલીનીકરણ, જ્યાં પેલું વ્યક્તિગત હું છે ને એ અનંત પ્રેમરૂપી સાગરમાં ભળી જાય. ટીપુ સાગરમાં મળી જાય એમ હું અને તુંનો ભેદ મટી જાય.
અને આ બધું સમજાવવા રૂમી રોજિંદા જીવનના ઉદાહરણો વાપરે છે એમને?
હા, એ જ તો એમની ખૂબી છે. બેકર, ચણા, શરાબી, પતંગિયું ને દીવો આવા સાદા રૂપકોથી એક ગહન રહસ્યો સમજાવી દે છે. આનાથી કવિતા જીવંત લાગે છે.
ચારો, તો આ યાત્રાના જે મુખ્ય પડાવ છે એને થોડા વધુ ઊંડાણથી જોઈએ. તમે કહ્યું કે શરૂઆત વિરહ અને ઝંખનાથી થાય છે.
હા, પહેલો વિભાગ જાણે વિરહનો પુકાર છે. પેલી નાય એટલે કે વાંસળીની વાત, એ કહે છે કે આપણું જે દુઃખ છે, આપણો અસંતોષ છે, એ એટલા માટે છે કે આપણે ભૂલી ગયા છીએ કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ. આપણે એ મોટા દૈવી અંશનો ભાગ છીએ.
અને આ દુઃખ ખરાબ નથી?
રૂમી કહે છે, ના, આ દુઃખ, આ તડપ, એ તો એક પવિત્ર નિશાની છે. એ જ આપણને શોધવા માટે પ્રેરે છે, એ જ આપણને ગતિ આપે છે.
એટલે આપણી અંદરની બેચેની, એ ખાલીપો, એ ખરેખર તો ઘરે પાછા બોલાવતો સાદ છે એમ.
બરાબર. અને એ જ સાદ આપણને બીજા તબક્કા તરફ લઈ જાય છે, વિલીનીકરણનો માર્ગ. અને એ માર્ગ પસાર થાય છે પેલી બરબાદીની સરાઈમાંથી.
ફરી પાછી એ બરબાદીની વાત, આ થોડું ડરાવણું નથી લાગતું?
લાગે, પણ રૂમીના મતે આ બરબાદી જરૂરી છે. અહીં બરબાદ શું થાય છે? આપણો અહંકાર, આપણી ખોટી માન્યતાઓ, આપણી સામાજિક ઓળખ જે આપણને બાંધી રાખે છે. રૂમી કહે છે કે તર્ક અને બુદ્ધિની દિવાલો તોડવી પડે.
પણ શા માટે? બુદ્ધિ તો સારી વસ્તુ છે ને?
રૂમીના કહેવાનો અર્થ એ છે કે પેલી સુખી બુદ્ધિ જે ખાલી ગણતરીઓ કરે છે એ પ્રેમનો અનુભવ નથી કરી શકતી. એટલે એ કહે છે, દૈવી પાગલ પણ જરૂરી છે. દુનિયાની હોશિયારી છોડીને ઈશ્વરના પ્રેમમાં મસ્ત થઈ જવું.
જેમ પેલું પતંગિયું દીવાની જ્યોત તરફ જાય છે એમ.
બરાબર, બળી જવાય, પણ એ જ એનું મિલન છે. અહીં જ શમ્સ તબરીઝીનો ઉલ્લેખ આવે છે, જેમણે રૂમીના જીવનમાં આ પરિવર્તન લાવવામાં મોટો ભાગ ભજવ્યો.
હા, શમ્સ તબરીઝી,
હા, જેમણે રૂમીને એક વિદ્વાનમાંથી કવિ બનાવી દીધા. તો આ બરબાદીની આગમાંથી પસાર થયા પછી શું?
પછી આવે છે ત્રીજો તબક્કો, મિલનનો સાગર. અહીં ફના એટલે કે વિલીનીકરણ પછીની સ્થિતિ છે, જેને બકા કહે છે. ઈશ્વરમાં ટકી રહેવું, હવે વિરહ નથી, મિલન છે.
એટલે હવે પેલી વાંસળી રડતી નથી?
ના, હવે તો પાણીનું ટીપું સાગરમાં ભળી ગયું છે. અહીં અદ્વૈતની અનુભૂતિ છે, તૌહીદ, જેને કહે છે બધું એક જ છે. સાધકને સમજાય છે કે પોતે ક્યારે અલગ હતો જ નહીં.
અને આ સ્થિતિની કવિતા કેવી હોય, એમાં શું ભાવ હોય?
અહીં ઊંડી શાંતિ હોય છે, પરમ આનંદ, વિસ્મય. ભાષા વધુ રહસ્યમય લાગે, ક્યારેક વિરોધાભાસી. રૂમી કહે છે કે હવે મને દરેક વસ્તુમાં પ્રિયતમનો ચહેરો દેખાય છે. પેલી પહેલાંની તડપ હતી, ઉન્માદ હતો, એ હવે ગહન સાગર જેવી શાંતિમાં ફેરવાઈ જાય છે.
અદ્ભુત. અને છેલ્લો, ચોથો તબક્કો, જે પુસ્તકનું શીર્ષક પણ છે, સે નથિંગ. હા, મૌનની ભાષા, આ અંતિમ સ્થિતિ છે જે દરેક અભિવ્યક્તિથી, શબ્દોથી પણ પરે છે. જો રૂમી પોતે કેટલા મોટા કવિ, શબ્દોના જાદુગર, પણ એ જ કહે છે કે ભાષા ભલે ને કવિતાની સુંદર ભાષા હોય, એ પણ ચંદ્ર તરફ ચીંધેલી આંગળી જેવી છે.
રસ્તો બતાવે પણ મંઝિલ નથી.
બરાબર. જ્યારે પેલો અનુભવ થાય, મિલન થાય, પછી શબ્દો ઓછા પડે. ઈશ્વર સાથેની જે અસલી વાતચીત છે એ તો મૌનમાં જ થાય છે.
આ તો ખરેખર અદ્ભુત વિરોધાભાસ છે. કવિ પોતે જ કહે છે કે ભાઈ હવે બોલવાનું બંધ કરો.
હા, પુસ્તક જાણે છેલ્લે એમ કહે છે કે હવે મને બાજુ પર મૂકો અને તમારા પોતાના હૃદયના મૌનને સાંભળો. આ વિભાગની કવિતાઓ એટલે જ ટૂંકી, સીધી અને ક્યારેક તો આદેશ જેવી લાગે છે. મૌન રહો, પુસ્તક બંધ કરો.
વાહ, આખી યાત્રા વિરહ, પછી પેલી બરબાદીમાંથી પસાર થઈને મિલન અને અંતે મૌન. ખરેખર અદ્ભુત રીતે સમજાવ્યું. જો આપણે આ બધામાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકીએ?
માટે પ્રેમ જ બધું છે, એ જ શક્તિ છે જે અહંકારને બાળે છે, આત્માને મુક્ત કરે છે. બુદ્ધિ કે કર્મકાંડ કરતાં પ્રેમ વધુ મહત્વનો છે.
આપણી ભક્તિ પરંપરા જેવી જ વાત છે નહીં?
હા, બિલકુલ. પ્રેમ લક્ષણા ભક્તિ. બીજો મુદ્દો,
બીજો
અહંકારનું વિલીનીકરણ એટલે કે ફના. આપણો જે ખોટો હું છે, જે આપણને લાગે છે કે આપણે આ શરીર કે આ મન છીએ, એ જ પડદો છે, એને ઓગાળવો પડે. આ આપણા રોજિંદા જીવનમાં પણ કામ લાગે. થોડું હું અને મારું ઓછું કરવું.
બરાબર. ત્રીજો સંદેશ?
ત્રીજો કે પ્રિયતમ એટલે કે ઈશ્વર એ જ એકમાત્ર વાસ્તવિકતા છે. એ કંઈ દૂર સ્વર્ગમાં નથી બેઠા, એ તો અહીંયે જ છે, આપણી અંદર, આપણી આસપાસ, બધે જ. બસ જોવાની દ્રષ્ટિ કેળવવાની છે.
અને ચોથો મુદ્દો પેલી બુદ્ધિ અને ધર્મ વિશે હતો, ખરું?
હા, ચોથો મુદ્દો એ કે ખાલી બુદ્ધિ, તર્ક, શાસ્ત્રોનું જ્ઞાન કે પછી કઠોર ધાર્મિક નિયમો એ પૂરતા નથી. એ ક્યારેક બાંધી પણ દે. રૂમી તો કહે છે, હોશિયારી વેચીને મસ્તી ખરીદો. મતલબ કે અનુભવ પર ભાર મૂકો, જીવંત અનુભૂતિ પર.
અને છેલ્લો પેલો ખાસ મુદ્દો?
હા, પાંચમો, મૌનનું મહત્વ. શબ્દો જરૂરી છે શરૂઆતમાં, પણ અંતિમ સત્ય તો મૌનમાં જ ખુલે છે. આપણે જે સતત અંદર ને બહાર બોલબોલ કરીએ છીએ, એ ઘોંઘાટ શાંત થાય ત્યારે જ કંઈક સંભળાય.
આ પુસ્તકમાં એવી ઘણી પંક્તિઓ છે જે સીધી દિલમાં ઉતરી જાય એવી છે. થોડા એવા વિચારો કે અવતરણો યાદ કરીએ?
હા, ચોક્કસ. પેલું એક બહુ પ્રખ્યાત છે, ખોટા અને સાચાના વિચારોથી પરે એક મેદાન છે, હું તને ત્યાં મળીશ. શું લાગે છે આનો અર્થ?
મને લાગે છે કે આ સારા ખરા, પાપ પુણ્ય જેવા આપણા બનાવેલા ભેદભાવોથી ઉપર ઉઠવાની વાત છે. એક એવી જગ્યા જ્યાં કોઈ નિર્ણય નથી, બસ શુદ્ધ અસ્તિત્વ છે, પ્રેમ છે.
બરાબર. ત્યાં મન શાંત થઈ જાય, શબ્દોની જરૂર ના રહે. અને બીજું એક જે મને બહુ ગમે છે, તમારું કાર્ય પ્રેમને શોધવાનું નથી, પરંતુ ફક્ત તમારી અંદર રહેલા તે બધા અવરોધોને શોધીને દૂર કરવાનું છે જે તમે તેની સામે બનાવ્યા છે.
વાહ, આ તો બહુ મોટી વાત કહી દીધી. એટલે પ્રેમ તો આપણી અંદર છે જ.
હા, આપણે ખાલી પેલી દિવાલો હટાવવાની છે, આપણા ડરની, અહંકારની, પૂર્વગ્રહોની. એ હટશે એટલે પ્રેમનો ઝરો આપોઆપ વહેવા માંડશે. આપણે કંઈ બહારથી લાવવાનું નથી.
એકદમ સાચી વાત. અને છેલ્લે પેલું પુસ્તકનું શીર્ષક જ છે, મૌન રહો, કંઈ કહો નહીં.
હા, એ જાણે કહે છે કે હવે બધી દોડધામ બંધ કરો, પ્રયત્નો છોડી દો, બસ શાંત થઈ જાઓ, શરણાગતિ સ્વીકારો, ત્યારે જ પેલી દૈવી શક્તિ કામ કરી શકશે. બોલવા કરતાં સાંભળવું, કરવા કરતાં થવા દેવું.
ખરેખર આ વિચારો ખૂબ ઊંડા છે, પણ સવાલ એ થાય કે આ બધી વાતો જે 800 વર્ષ પહેલાં કહેવાઈ, એ આજના આપણા જીવનમાં, રોજબરોજની જિંદગીમાં કેવી રીતે કામ લાગે?
ઘણી રીતે. સૌથી પહેલાં તો માનસિક શાંતિ માટે. પેલું કંઈ ન કહોવાળું સૂચન છે ને, એ આપણને ક્ષણમાં જીવવા, માઇન્ડફુલ રહેવા કહે છે. અત્યારે બધા મેડિટેશનની વાત કરે છે, એનો સાર પણ આ જ છે ને, વિચારોનો ઘોંઘાટ ઓછો કરવો.
હા, એ તો છે. અને પેલી અહંકારવાળી વાત, એનું શું? એ તો ડગલે ને પગલે નડે.
બરાબર. તો રૂમીની વાત યાદ રાખીએ તો કદાચ આપણે થોડી વાર અટકીને વિચારી શકીએ કે અત્યારે જે હું બોલી રહ્યો છું કે કરી રહ્યો છું એમાં મારો અહંકાર કેટલો છે. આનાથી આપણે થોડા વધુ નમ્ર બની શકીએ, બીજાને વધુ સારી રીતે સમજી શકીએ, સંબંધો સુધરે.
અને પેલી ટીકા સ્વીકારવાની વાત પણ આવે આમાં.
ચોક્કસ. કોઈ આપણી ટીકા કરે તો તરત ગુસ્સે થવાને બદલે વિચારી શકીએ કે આમાં કંઈ શીખવા જેવું છે, અને સર્જનાત્મકતા માટે પણ આ ઉપયોગી છે.
એ કેવી રીતે?
રૂમી કહે છે, હોશિયારી છોડીને મસ્તી અપનાવો. એટલે કે હંમેશા લોજિક અને પ્લાન પ્રમાણે ચાલવાને બદલે ક્યારેક આપણી અંદરની સૂઝ, પેલું ઇન્ટ્યુશન, એના પર ભરોસો કરવો. ક્યારેક ખબર નથી કહેવાની હિંમત રાખવી, એમાંથી નવા રસ્તા ખુલે છે.
અને જીવનમાં જ્યારે મુશ્કેલી આવે, દુઃખ આવે, ત્યારે
રૂમી આપણને શીખવે છે કે દુઃખથી ભાગવાને બદલે એને સ્વીકારતા શીખીએ, એને અનુભવીએ. કારણ કે એ દુઃખ જ આપણને વધુ ઊંડા, વધુ પ્રેમાળ બનાવી શકે છે. જેમ પેલી વાંસળીનો વિરહ જ એને મધુર સંગીત આપવા પ્રેરે છે એમ.
જો મારે આખી વાતચીતમાંથી એક મુખ્ય બોધપાઠ લેવો હોય તો હું એ લઈશ કે આ આધ્યાત્મિકતા એ માથાનો નહીં પણ હૃદયનો ખેલ છે. એ બુદ્ધિથી પકડવાની નહીં પણ પ્રેમથી જીવવાની વસ્તુ છે. અને આપણી અંદરની જે તડપ છે, એ કોઈ નબળાઈ નથી, પણ આત્માનો ઘરે પાછા જવાનો પુકાર છે.
અને મારા માટે સૌથી અગત્યની વાત એ છે કે પ્રેમ જ આ બ્રહ્માંડની કેન્દ્રવર્તી શક્તિ છે. આપણો અહંકાર ખાલી એક પડદો છે જેને પ્રેમથી જ દૂર કરી શકાય. અને જે સૌથી મોટું સત્ય છે એ શબ્દોમાં નહીં પણ અનુભવના મૌનમાં મળે છે. આ પુસ્તક જાણે બહારની દુનિયામાંથી ધ્યાન હટાવીને અંદરની શાંતિ અને જોડાણ તરફ વળવાનું એક પ્રેમભર્યું આમંત્રણ છે.
અને ખરેખર ઇરાજ, અનવર અને એન ટ્વિટીનો આભાર માનવો પડે કે તેમણે રૂમીના આ શાણપણને આટલી સુંદરતા અને પ્રામાણિકતાથી આપણા સુધી પહોંચાડ્યું. આ ખાલી કવિતા નથી, આ તો હૃદય ખોલવાની ચાવી જેવું છે.
સાચી વાત. દરેક સમય માટે, દરેક વ્યક્તિ માટે આ એક ખૂબ જ મૂલ્યવાન ભેટ છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે કેતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.